બાહ્ય પૂજા. શ્રીહરિના પ્રતિમા સ્વરૂપની બાહ્ય ઉપચારો પુષ્પ, હાર, તુલસી પત્ર, અક્ષત, અબીર, ગુલાલ, કંકુ, કેસર, ચંદન, ધૂપ, દીપ, નૈવેદ્ય, નિરાજન, આરતી વગેરે ઉપચાર દ્રવ્યો દ્વારા પૂજા અર્ચા કરવામાં આવે છે તેને બાહ્ય પૂજા કહેવામાં આવે છે. ભગવાન પૃથ્વી ઉપર મનુષ્ય રૂપે પ્રગટ હોય ત્યારે તે મનુષ્ય સ્વરૂપની પ્રત્યક્ષ પૂજા ષોડશોપચારે અર્થાત 16 પ્રકારના ઉપચારો દ્વારા કરવામાં આવે છે. ભગવાન મનુષ્ય રૂપે અદ્રશ્ય થાય છે ત્યારે પોતે એવો દિવ્ય સંકલ્પ કરે છે કે મને હવે બધા પ્રતિમા સ્વરૂપે દેખો. પોતાના દિવ્ય બ્રહ્મપુર ધામમાં પ્રભુ દિવ્ય સાકાર સ્વરૂપે પોતાના અનંત મુક્તોને દિવ્ય સુખ ઐશ્વર્યો આપતા થકા નિરંતર રહે છે. પછી પૃથ્વી લોકમાં પોતાના ભક્તોને સુખ આપવા મનુષ્ય રૂપે અવતરે છે ત્યારે પોતાના ધામમાં રહ્યા થકા સંકલ્પ કરે છે કે પૃથ્વી લોકના મનુષ્યો મને મનુષ્ય રૂપે દેખે, જેથી સજાતીય સજાતીયને હેત અને આકર્ષણ થવાથી મનુષ્યરૂપ પ્રભુમાં પ્રેમ ભક્તિ ઉત્પન્ન થઈ શકે. ધામમાં રહેલું પ્રભુનું દિવ્ય સ્વરૂપ તો અતિ સુંદર ને અનંત કોટી સૂર્યના તેજ પ્રભુના સ્વરૂપમાં તેજમાં લીન થઈ જાય એટલું તેજસ્વી છે. તે મન, વાણી ને ભૌતિક ચક્ષુથી અગોચર છે. એટલે ભગવાન મનુષ્ય રૂપે પોતાનું તેજ, ઐશ્વર્ય, પ્રતાપ વગેરે ઢાંકીને વર્તે છે. ક્યારેક જ કોઈક પાત્ર ભક્તને પોતાના દિવ્ય સ્વરૂપના ને ઐશ્વર્ય પ્રતાપના દર્શન કરાવે છે. પછી જ્યારે પૃથ્વી પરનું પોતાનું મનુષ્ય રૂપે કરવાનું કાર્ય પૂરું થઈ જાય એટલે તે સ્વરૂપને અદ્રશ્ય કરી પ્રતિમા સ્વરૂપમાં સંકલ્પ રૂપે પ્રવેશ કરીને ભક્તની સેવા પૂજા અંગીકાર કરે છે. પ્રભુના પ્રતિમા સ્વરૂપને વિશે પ્રત્યક્ષપણાનો, પ્રગટપણાનો ભાવ લાવી સંપૂર્ણ દિવ્ય ભાવ રાખી ગદગદ કંઠે, રોમાંચિત ગાત્રે શ્રદ્ધા ને મહિમાપૂર્વક પૂજા કરવામાં આવે તો તે પૂજા પ્રત્યક્ષ સ્વરૂપની પૂજા તુલ્ય જ ગણાય છે. એમ ભગવાનના પ્રત્યક્ષ મનુષ્ય સ્વરૂપની કે પ્રતિમા સ્વરૂપની પૂજાનું સરખું ગૌરવ છે ને તેનું અક્ષય ફળ પ્રભુના દિવ્ય સુખ રૂપે મળે છે. મનુષ્ય સ્વરૂપમાંથી મનુષ્ય ભાવ કાઢીને પ્રતિમા સ્વરૂપમાંથી પ્રતિમા ભાવ કાઢી દિવ્ય ભાવ લાવવાથી બંને સ્વરૂપોની પૂજા એક સરખી ગણાય છે. શ્રીહરિનું ધામમાં રહેલું દિવ્ય સાકાર વ્યતિરેક સ્વરૂપ જે નિત્ય સિદ્ધ સ્વરૂપ છે તે તથા દિવ્ય સંકલ્પ દ્વારા મનુષ્ય સ્વરૂપ ધારણ કરે છે તે સ્વરૂપ અને દિવ્ય સંકલ્પ દ્વારા પ્રતિમા સ્વરૂપમાં આવિર્ભાવ પામીને રહે છે તે સ્વરૂપ, આ ત્રણેય સ્વરૂપમાં એક રોમનો પણ ફેર નથી એમ અનાદિ મહામુક્તરાજ અબજી બાપા શ્રી જણાવે છે. એનું કારણ એ છે કે એ ત્રણેય સ્વરૂપની એકતા છે. દિવ્ય સ્વરૂપ ભૌતિક ચક્ષુ દ્વારા દેખાતું નથી. ભૌતિક ચક્ષુ દ્વારા કેવળ મનુષ્ય સ્વરૂપ ને પ્રતિમા સ્વરૂપ જ દ્રષ્ટિગોચર થાય છે. એ ભૌતિક દ્રષ્ટિભેદના કારણે એ ત્રણ સ્વરૂપ એક હોવા છતાં ભિન્ન ભાસે છે. મોટા મુક્ત દ્વારા મનુષ્ય સ્વરૂપમાંથી મનુષ્ય ભાવ ને પ્રતિમા સ્વરૂપમાંથી પ્રતિમા ભાવ દૂર કરી દિવ્ય ભાવ દ્રઢ કરવાનું જ્ઞાન ઉદય થાય ને પછી દ્રષ્ટિ ભૌતિક મટીને દિવ્ય બને ત્યારે એ ત્રણેય સ્વરૂપની ભિન્નતા મટીને એક દિવ્ય સ્વરૂપ જ સર્વત્ર ભાસે છે. આ સિદ્ધાંત વાત છે. વિવિધ ઉપચાર દ્રવ્યો દ્વારા પ્રભુની પૂજા કરવા પાછળનો આશય એ છે કે પરમ કૃપાળુ પરમાત્માના આપણી ઉપર અનંત ઉપકારો છે. તેનો બદલો આપણે અનંત જન્મે પણ વાળી શકીએ તેમ નથી. તે ઋણથી આપણે ક્યારેય મુક્ત થવા સમર્થ નથી. પ્રભુ પોતે પૂર્ણ છે, પૂર્ણ કામ છે, પૂર્ણ સ્વરૂપ છે અને જીવાત્મા અનાદિકાળથી અજ્ઞાન અવિદ્યારૂપ ગાઢ તિમિર રૂપી માયાના આવરણમાં રહેલા હોવાથી અપૂર્ણ છે. પ્રભુએ પોતાની નિષ્કારણ ને અસીમ કૃપાથી જીવોને પૂર્ણતા બક્ષવા માટે આ અનંત અપાર સૃષ્ટિની રચના કરી છે. તેમાં જીવો ઉત્ક્રાંતિને પંથે આગળ વધતા વધતા છેવટે દેવોને પણ દુર્લભ એવા મનુષ્ય દેહને પામે છે. એ મનુષ્ય દેહ દ્વારા જીવાત્મા આધ્યાત્મિક સાધના દ્વારા આધ્યાત્મિક ઉત્ક્રાંતિમાં આગળ વધી પ્રભુની તથા તેમના મુક્ત પુરુષની કૃપા પામી મુક્ત દશાને પૂર્ણતાને પ્રાપ્ત કરી શકે છે. પરમાત્માએ આપણને આવો દુર્લભ મનુષ્ય દેહ આપ્યો ને સાથે સાથે અનેક પ્રકારની સુવિધાઓ આપી. ઇન્દ્રિયો અંતઃકરણ રૂપી મહામૂલ્યવાન સાધનો આપ્યા. આવી સુંદર સૃષ્ટિમાં પ્રેય અને શ્રેયની પ્રાપ્તિ માટેના વિવિધ પ્રકારના સાધનો વિપુલ પ્રમાણમાં આપ્યા. એમના અનંત ઉપકારોનો બદલો આપણે શી રીતે વાળી શકીએ? ઋણ સ્વીકાર માટે આપણે પ્રભુની નિત્ય પૂજા અર્ચા પ્રાર્થના આરાધના ઉપાસના દ્વારા આપણા હૃદયનો પ્રેમ ભાવ ભક્તિભાવ અર્પણ કરી શકીએ. એથી વિશેષ આપણી પાસે પ્રભુને આપવા યોગ્ય બીજું છે પણ શું? જે સદા પૂર્ણ કામ છે તેને આપણે શું આપી શકવાના હતા? તેને આપણી પાસે કોઈ અપેક્ષા જ નથી. આપણે જે કંઈ ભાવથી તેમને અર્પણ કરીએ છીએ તેનો તેઓ સ્વીકાર કરી આપણા ચૈતન્યનું જ શ્રેય કરે છે. પોતાના માટે તો તેઓ કશું જ ગ્રહણ કરતા નથી. પુષ્પ ચંદન અક્ષત વગેરે પ્રતિકાત્મક ઉપચાર દ્રવ્યો દ્વારા આપણે માત્ર આપણા હૃદયની ભાવ ઉર્મિઓ વ્યક્ત કરી શકીએ. તેના દ્વારા પ્રભુ પ્રસન્નતા મેળવી શકીએ. હૃદયના ઉત્કટ પ્રેમ ને ભક્તિભાવના અર્પણ માત્રથી જ પ્રભુ પ્રસન્ન થઈ આપણી ઉપર કૃપા વર્ષા કરે છે. એ કેવી મહાનતા, કેવી સહૃદતા! અહા, આપણે તેમની વિશાળતાની કલ્પના પણ શી રીતે કરી શકવાના? પૂજા સામગ્રી તો ભાવ અર્પણ કરવાના સાધન માત્ર છે. ભક્તિભાવ વગરની પૂજા સામગ્રી દ્વારા થતી યંત્રવત પૂજા કદી ફળદાયી થતી નથી. પછી તે સામગ્રી ગમે તેટલી મૂલ્યવાન હોત તો પણ તે નિરર્થક છે. શ્રીહરિ વચનામૃત સારંગપુર પ્રકરણ 3માં કહે છે, ભગવાનને વિશે પ્રેમે કરીને અતિ રોમાંચિત ગાત્ર થઈને તથા ગદગદ કંઠ થઈને જો ભગવાનની પ્રત્યક્ષ પૂજા કરે છે અથવા એવી રીતે જે ભગવાનની માનસી પૂજા કરે છે તો એ બે શ્રેષ્ઠ છે. અને પ્રેમે કરીને રોમાંચિત ગાત્ર ને ગદગદ કંઠ વિના કેવળ શુષ્ક મને કરીને પ્રત્યક્ષ ભગવાનની પૂજા કરે છે તોય ન્યૂન છે, ને માનસી પૂજા કરે છે તોય ન્યૂન છે. આ રીતે શ્રી હરિ ભાવે સહિત કરેલી બાહ્ય પૂજા કે માનસી પૂજાનું સરખું ગૌરવ ગણાવે છે. જેવી રીતે પ્રભુની બાહ્ય પૂજા તેમજ માનસી પૂજા કરવામાં આવે છે તેવી રીતે પ્રભુની પૂજા કરવામાં ઉપયોગમાં આવેલ પ્રસાદીરૂપ પૂજા સામગ્રી દ્વારા પ્રભુના લાડીલા મુક્ત પુરુષની પણ પૂજા થઈ શકે છે. એવી રીતે ગુરુ પ્રત્યેના ભક્તિભાવથી પ્રભુની સાથે મુક્તની માનસી પૂજા પણ થઈ શકે છે. એવી રીતે પ્રભુની સાથે કરવામાં આવતી સિદ્ધ અનાદિ મુક્તની પૂજાનું ફળ શ્રીહરિ વચનામૃત વડતાલ પ્રકરણ 5માં આ પ્રમાણે કહે છે, જેમ ભગવાનની માનસી પૂજા કરે તેમજ જે ઉત્તમ હરિભક્ત મુક્ત પુરુષ હોય તેની પણ ભગવાનની પ્રસાદીય કરીને ભગવાન ભેળી માનસી પૂજા કરે અને જેમ ભગવાનને અર્થે થાળ કરે તેમજ ઉત્તમ જે ભગવાનના ભક્ત તેને અર્થે પણ થાળ કરીને તેને જમાડે અને જેમ ભગવાનને અર્થે 5 રૂપિયાનું ખર્ચ કરે તેમજ મોટા સંતને અર્થે પણ ખર્ચ કરે એવી રીતે ભગવાન ને ઉત્તમ લક્ષણવાળા જે સંત તેની અતિ પ્રેમે કરીને સરખી સેવા જે કરે તો તે કનિષ્ઠ ભક્ત હોય ને તે બે જન્મે અથવા ચાર જન્મે અથવા દસ જન્મે કે સો જન્મે કરીને ઉત્તમ ભક્ત જેવો થનારો હોય તે આને આ જન્મે કરીને ઉત્તમ ભક્ત થાય છે એવું ભગવાન ને તે ભગવાનના ભક્ત તેની સરખી સેવા કર્યાનું ફળ છે. અહીં ઉત્તમ ભક્ત કે સંતનો અર્થ પ્રભુના પૂર્ણ સ્થિતિવાળા સિદ્ધ મુક્ત પુરુષને સમજવાના છે, કારણ કે એવા મુક્ત પુરુષમાં જ પ્રભુના ઉત્તમ કલ્યાણકારી ગુણો પૂર્ણરૂપે પ્રગટ થયેલા હોય છે. જે ભક્ત કે સંત સાધન દશાવાળા ને અપૂર્ણ હોય તેની ભગવાન સરખી સેવા પૂજાનું કયું નથી. ભક્તે આ બાબતે વિવેક રાખવાની આવશ્યકતા છે, નહીંતર અધૂરી સ્થિતિવાળા કે દંભી ગુરુની સેવાથી લાભને બદલે હાનિ થવાની સંભાવના છે. અપૂર્ણ ને દંભી ગુરુઓ પોતાને પ્રગટ ભગવાન કે પ્રગટ મુક્ત કેવડાવી ભોળા ભક્તને ભરમાવે છે. તેથી પોતે તો અધોગતિ પામે છે, સાથે અનેકને અધોગતિ તરફ દોરી જાય છે. એવા દંભી ગુરુઓને ઓળખી તેનાથી દૂર રહી કેવળ પ્રભુનું જ ધ્યાન ભજન કર્યા કરવું તે સલામત માર્ગ છે. મુમુક્ષુએ આ વિવેક બરોબર જાળવવો જોઈએ, નહીંતર આત્યંતિક મોક્ષ થવામાં વિલંબ થઈ જાય છે. ભગવાન તુલ્ય મુક્ત પુરુષોમાં ભગવાનના અનંત કલ્યાણકારી ગુણો પણ હોય છે, તેમનામાં અનંત સામર્થ્ય પ્રતાપ રહેલા હોય છે તે સહેજે જ જણાઈ આવે છે. તેઓ ભક્તોને હંમેશા ભગવાનમાં જ જોડે છે, પોતાનામાં જોડતા નથી ને સદાય ભગવાનના દાસ ભાવે ને સામર્થ્ય ઢાંકીને વર્તે છે. તેઓને એક ભગવાનનું જ મુખ્યપણું હોય છે, તેથી ભગવાનને ગૌણ કરી પોતાનું મુખ્યપણું ક્યારેય કરતા નથી. માટે સાચા મુમુક્ષુએ જે કોઈ પોતાને પ્રગટ ભગવાન કે પ્રગટ મુક્ત કેવડાવવાનો દંભ કરતા હોય તો તેથી હંમેશા દૂર જ રહેવું, તેમની માયાજાળમાં ક્યારેય ફસાવું નહીં, એવી જાગૃતિ રાખવી ને કેવળ સત્પુરુષનો જ જોગ કરવો. સત્પુરુષ મુક્ત પુરુષ પૃથ્વી પર ન હોય ત્યારે તેમના વચનોમાં ને આજ્ઞામાં વર્તી પ્રભુ પ્રસન્નતાના સાધનો કર્યા કરવા. આ રીતે પ્રભુના પ્રતિમા સ્વરૂપની ભાવપૂર્વક પૂજા કરવાથી, એવી રીતે નિત્ય પૂજા કરવાથી પ્રભુના સ્વરૂપમાં અભિવાંછિત પરાપ્રેમ પરાભક્તિ પ્રગટ થાય છે ને એ સ્વરૂપમાં દિવ્ય ભાવની દ્રઢતા થતી જાય છે. આ બાહ્ય પૂજાનું રહસ્ય છે.